परमार्थ नहीं थी एटले आत्मानी स्वभावनी सन्मुख थईने आत्मानो अनुभव करवामां आवे ए रीते जीव जीव वड़ी पुण्य पाप तथा आश्रव संवर जरा बंध अने मोक्ष ए नव तत्व सम्यक छे। नव तत्वना भेदने जाणीने नव तत्वना पर्यायना भेदने पण गौण करीने एटले एनुं लक्ष्य छोड़ीने नव तत्व में अन्वय रूप रहेलो एक सळंग शुद्ध आत्म तत्व छे एनो जारे लक्ष्य करीने अनुभव करे त्यारे तेने सम्यक दर्शन थाय त्यारे नव तत्व ने जाण्या कहेवामां आवे छे। जेम सोनू एक होय सोनू एना नव प्रकारना घाट थाय पण ए नव प्रकारना जे घाट छे એ સાપેક્ષ છે, અનિત્ય છે, નાશવાન છે, ઘાટ દશા હાલત સોનાની. પણ એ નવે ઘાટમાં એકરૂપ સોનું તો એકરૂપ જ છે, એ એકરૂપ સોનું નવ રૂપે થયું નથી. એકરૂપ સોનું જે છે એનું એક પણ છૂટ્યું નથી અને નવ ઘાટ પ્રમાણે ખરેખરી થયું નથી. એમાં એક શુદ્ધ આત્મ તત્વ છે, અનાદિ અનંત એકરૂપ. એ આત્મા એના જે પરિણામ છે એ પરિણામ પરનું લક્ષ કરીને પુણ્ય પાપ આશ્રવ બંધ રૂપે પ્રણમે, પરિણામમાં એ પ્રકાર ભજે, અથવા એ પરિણામ પરનું લક્ષ છોડીને આત્માનું લક્ષ કરે તો એની દશામાં હાલતમાં પર્યાયમાં સંવર નિજરાને મોક્ષ એવા પરિણામ પણ થાય. પણ એ બધા પરિણામ કર્મ સાપેક્ષ છે, અનિત્ય છે, નાશવાન છે, અને એમાં રહેલો સળંગ એ ધ્રુવ પરમાત્મા આત્મા સળંગ રહેલો છે. એ નવના ભેદનું લક્ષ છોડીને જીવ જ્યારે પોતાના શુદ્ધાત્માનું અવલંબન કરે છે ત્યારે તેને નિર્વિકલ્પ ધ્યાનમાં અતિન્દ્રિય આનંદનો આવે સ્વાદ. એ સ્વાદવાળી દશાને સમ્યક દર્શન કહેવામાં આવે છે. એનો હવે વિસ્તાર ટીકા કરે છે આચાર્ય ભગવાન. આત્મખ્યાતિ આ ટીકાનું નામ છે, એટલે આત્માની પ્રસિદ્ધિ. આત્મખ્યાતિ એટલે આત્માની પ્રસિદ્ધિ થાય એવી આમાં વાત છે. જે અનંતકાળથી શુદ્ધ આત્માની પ્રસિદ્ધિ એને થઈ નથી, પરની પ્રસિદ્ધિ થઈ છે, રાગની પ્રસિદ્ધિ થઈ છે, પણ શુદ્ધ આત્માની પ્રસિદ્ધિ એટલે અનુભૂતિ એને નથી થઈ. તો એ શુદ્ધ આત્માનો અનુભવ કેમ થાય ને એની કળાની વિધિ શું છે એ આમાં બતાવે છે ટીકા. આ જીવાદીનો તત્વો ભૂતાર્થ નહીંથી જાણે સમ્યક દર્શન જ છે એ નિયમ કહ્યો. હવે એક એમાંથી એક પ્રશ્ન આપણે ઉઠાવીએ કે ખરેખર તો શુદ્ધ આત્મા એકને જાણતા સમ્યક દર્શન થાય, એને બદલે આમાં એમ કહ્યું કે ભૂતાર્થ નહીં એ નવ તત્વને જાણતા સમ્યક દર્શન થાય, નવ તત્વને આત્માપણે માનતા સમ્યક દર્શન થાય એમ લખ્યું નથી. ફરીને આમ તો એક શુદ્ધ આત્માનું અવલંબન લેતા સમ્યક દર્શન થઈ શકે છે, તો આમાં એમ આવ્યું કે આ જીવ આદિ નવ તત્વો ભૂતાર્થ નહીંથી એટલે નવ તત્વોમાં છુપાયેલી આત્મજ્યોતિ એને અંતરસન્મુખ થઈને એ એક તત્વને જ્યારે ખેંચી લી અંદરમાંથી, એવી જ્ઞાનની એક અંશને નહીં કહેવામાં આવે છે કે જેનો વિષય એકલો શુદ્ધાત્મા હોય. એ ભૂતાર્થ નહીંથી જાણે સમ્યક દર્શન જ છે એ નિયમ કયો. અભૂતાર્થ નહીં એ વ્યવહાર નહીં એ નવ તત્વના ભેદ અનંતવાર જાણ્યા, અનાદિકાળમાં અનંતવાર નવ તત્વના ભેદને જાણ્યા. આ જીવ છે ને આ અજીવ છે ને આ પુણ્ય ને પાપ ને આશ્રમ ને બંધ ને સંવર નિજરા ને મોક્ષ એવા ક્રમે ક્રમે એક એક ભેદને અનંતવાર એને જાણ્યા. પણ એ ભેદમાં રહેલો એક અભેદ આત્મા, એ ભેદોમાં રહેલો એક અભેદ સામાન્ય આત્મા, એ નવ વિશેષ પર્યાયોમાં પણ એક શુદ્ધ આત્મા જે છુપાયેલો છે એ એણે નવ તત્વમાંથી કાઢતા ના આવ્યું. નવ તત્વનું જ્ઞાન કર્યું પણ નવ તત્વમાંથી એક શુદ્ધ આત્મા એણે અંતરસન્મુખ થઈને એમાંથી ખેંચી લેવો જોઈએ એ એને ન ખેંચ્યો ને એનું લક્ષ્ય થયું નહીં. અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે આ રીતે નવ તત્વના ભેદોને જાણીને, નવ તત્વના ભેદનું લક્ષ્ય છોડીને, એમાં પણ એક અભેદ આત્મા છે એનું લક્ષ્ય જ્યારે જીવ કરે ત્યારે તેને સમ્યક દર્શન થાય. જેવી રીતે ખાણમાંથી સોનું નીકળે તો એ સોનું માટીની સાથે મિશ્રિત હોય, પણ એને શોધે તો સોનું એમાં રહેલું છે તો એમાં નીકળી શકે, એને સુવર્ણ પાષાણ કહેવાય. સુવર્ણ પાષાણ એટલે જે પથ્થરની અંદર સુવર્ણ રહેલું હોય પણ દેખાય નહીં, પણ એની વિધિથી કાઢતા એમાં નીકળી શકે. અને એક અંધપાષાણ થાય છે કે જે પથ્થરમાં સોનાની એક રજકણ પણ મળે નહીં. એમ અહીંયા કહે છે કે નવ તત્વ જે છે એ નવ તત્વ સુવર્ણ પાષાણની જગ્યાએ છે. સુવર્ણ પાષાણમાંથી સુવર્ણ નીકળે એમ નવ તત્વના ભેદોને જાણીને એમાંથી એક અભેદ સામાન્ય આત્મા એ શુદ્ધ નય દ્વારા નીકળી શકે છે અને આત્માનો અનુભવ થઈ શકે છે. હવે કારણ કે તીર્થની એટલે વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ નયથી કહેવામાં આવે છે. શું કહ્યું? કે તીર્થની પ્રવૃત્તિ અર્થે એટલે કે જે નવ તત્વના ભેદો છે એને જાણવાની અપેક્ષાથી જોવામાં આવે તો એ ભેદો વ્યવહાર નયનો વિષય છે ખરો, બિલકુલ સસલાના શિંગડા છે એવું છે નહીં. અને એ વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ છે એટલે કે એમાં સંવર નિજરા જે પરિણામ છે એ નિશ્ચય મોક્ષ માર્ગ છે, પણ એ પણ વ્યવહારનો વિષય છે. નિશ્ચય મોક્ષ માર્ગ પણ શુદ્ધ પર્યાય હોવાથી, સદભૂત વ્યવહાર નહીંનો વિષય હોવાથી એ પણ વ્યવહાર નહીંના વિષયમાં જાય છે. જાણવા યોગ છે પણ એમાં આત્મબુદ્ધિ કરવા યોગ નથી. એવા નવ પ્રકારના જે ભેદો છે તીર્થની વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ નહીંથી એટલે કે વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે. વ્યવહાર નહીં એટલે શું? વ્યવહાર અને નહીં બે શબ્દો છે. વ્યવહાર એટલે ભેદ અને નહીં એટલે જ્ઞાન. જે જ્ઞાન ભેદને જાણે તેનું નામ વ્યવહાર નહીં કહેવામાં આવે છે, અને જે જ્ઞાનનો અંશ અભેદને જાણે તેને નિશ્ચય નહીં કહેવામાં આવે છે. તો વ્યવહાર નહીંથી જોવામાં આવે તો આ નવ પ્રકારના પર્યાયના ભેદો ક્રમે ક્રમે થાય છે એનું અસ્તિત્વ છે. એને જાણનારી એક નહીં એને વ્યવહાર નહીં કહેવામાં આવે છે. વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે એવા આ નવ તત્વો. હવે એના નામ કે છે જેમના લક્ષણ જીવ અજીવ પુણ્ય પાપ આશ્રમ સંવર નિદ્રા બંધને મોક્ષ છે એવા નવ તત્વો છે ખરા. વ્યવહાર નહીંનો વિષય છે ખરો, એ પરિણામ છે ખરા, પણ તેમનામાં એટલે નવ પ્રકાર જે કયા ભેદના પર્યાયના અવસ્થાના દશાના હાલતના એ નવ પ્રકાર કયા, તેમનામાં એક પણ હું પ્રગટ કરનાર. વ્યવહાર નહીં આત્માને નવ પ્રકારે કહે છે કે આત્મા અજીવનો સંબંધ કર્યો, દેહાદિ નર નારક આદિની અવસ્થા તેને જીવ કહેવાય, અજીવનું જ્ઞાન તે જીવ અજીવ છે, અને પુણ્યને પાપના પરિણામ શુભ ને અશુભ એવા બે પ્રકાર પુણ્ય પાપના પરિણામ, અને જે ભાવથી કર્મ આવે આવાગમન થાય એવા પરિણામને રાગાદિને આશ્રવ કહેવાય, અને એ રોકાય એને આત્માનો અનુભવ થાય એનું નામ સંવર છે. શુદ્ધ આત્માની પ્રાપ્તિ એનું નામ સંવર, શુદ્ધ આત્માની વૃદ્ધિ પરિણામની એનું નામ નિર્જરા, અને પૂર્ણ થાય એનું નામ મોક્ષ. આવા નવ તત્વો છે ખરા. એ વ્યવહાર નહીં આત્માને અનેક રૂપે કહે છે કે આત્મા પુણ્યવાળો, આત્મા પાપવાળો, આત્માને આશ્રવ થયો, આત્મા બંધાણો, આત્મા છૂટ્યો, એમ એક આત્માને વ્યવહાર નહીં નવ પ્રકારે ન હોવા છતાં પણ એક આત્માને નવ પ્રકારે વર્ણન કરે છે. એ વ્યવહાર લયનો ધર્મ છે. વ્યવહાર લય આત્માને અનેક રૂપે વર્ણન કરે છે અને નિશ્ચય નહીં, આત્માને એક રૂપ છે. એ અનેક રૂપ થયો નથી, થતો નથી ને થશે નહીં, એક પણ છોડતો નથી અને આત્મા નવપણે થતો નથી એમ નિશ્ચય નહીં પુકાર કરે છે. તો એમાં એમ લખ્યું કે તેમનામાં, એટલે નવ પ્રકાર જે ભેદના પર્યાયના કયા, તેમનામાં એક પણ પ્રગટ કરનાર. નવનું જ્ઞાન થવા છતાં હું તો અનાદિ અનંત એક રૂપ રહેલો છું. હું પુણ્ય પાપ રૂપે કે આશ્રવ બંધ રૂપે હું થયો નથી. હું સંવર નિજરાને મોક્ષ રૂપે થઈ શકતો નથી. મારું એક પણ છૂટે નહીં અને નવમાં હું આવી શકતો નથી એમ તેમનામાં એક પણ. આ જૈન દર્શનની વિશેષતા છે કે નવ પ્રકારના પરિણામો હોવા છતાં પણ એમાં એક સામાન્ય ધ્રુવત્વ, તેનું તે પરિણામ બીજા બીજા થાય, પરિણામ બીજા બીજા થાય અને પરિણામ બીજા બીજા થવા છતાં શુદ્ધ આત્મા તેનો તે પુણ્યના પરિણામ પણ તે, પાપના પરિણામ થાય તો પણ તેનો તે, આશ્રવના પરિણામ થાય તો પણ તેનો તે અંદર રહે અને બંધના પરિણામ થાય તો પણ તેનો રહે એમ, સંવર નિદ્રાને મોક્ષના પરિણામ થાય તો પણ તેનો તે રહે છે. જે બંધમાં હતો, બંધના પરિણામ વખતે જે તત્વ જે સ્વરૂપે હતું, તેનું તે તત્વ મોક્ષની પર્યાયમાં પણ તેનું તે રૂપે રહે છે. એનો બદલો થતો નથી કે એમાં કોઈ વધઘટ થતી નથી. બંધના પરિણામ વખતે આત્મા અશુદ્ધ થતો નથી કે સંવર નિજરાને મોક્ષના પરિણામ થાય તો આત્મા જે બંધ વખતે શુદ્ધ હતો એની શુદ્ધતા સંવર નિજરાને મોક્ષ વખતે વધી જાય એમ બનતું નથી. શું કહ્યું કે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર રૂપે જ્યારે આત્મા પોતાના સ્વભાવને ભૂલીને પરણમે સંસારમાં, તે વખતે પણ આત્મા જે શુદ્ધ આત્મા, જે જ્ઞાયક એક ભાવ, તે તો તેનો તે છે અને એ જ આત્મા અંતર સન્મુખ થઈ નિશ્ચય મોક્ષ માર્ગ રૂપે પરણમે અને સંવર નિજરા રૂપે પરણમે, ત્યારે પણ જે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર વખતે આત્મા હતો તેને તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગના પરિણામ વખતે પણ તેને તે રહે છે. એનું રૂપ બદલતું નથી, પરિણામ બદલે છે પણ દ્રવ્ય નો પલટો બદલો થતો નથી. અને મોક્ષના પરિણામ પૂર્ણ આનંદની ઉપલબ્ધિ એને ભગવાન મોક્ષ કહે છે. પૂર્ણ આનંદની પ્રાપ્તિ, પ્રગટતા થાય એવા આત્માના પરિણામને ભગવાન મોક્ષ કહે છે. તે વખતે પણ સંસાર વખતે, સંસારના પરિણામ વખતે જેવો આત્મા એક રૂપે હતો, શુદ્ધ પરિપૂર્ણ, એવો ને એવો મોક્ષની પર્યાયમાં પણ એવો ને એવો રહે છે. પરિણામ પલટે છે, પરિણામમાં હિના દીકતા થાય છે, પરિણામમાં અશુદ્ધતા અને શુદ્ધતા ભજે છે, પણ અપરિણામી જે સામાન્ય તત્વ છે, જીવ તત્વ સામાન્ય, એ તો એવું ને એવું અનાદિ અનંત રહે છે. એમાં કોઈ પણ પ્રકારની વધઘટ થતી નથી. એટલે તેમનામાં, એટલે નવ પ્રકારના ચિત્ર વિચિત્ર જે પરિણામો થાય છે પરિણામો ચિત્ર વિચિત્ર થાય છે, પણ પરિણામ ગમે તેવા પલટે તો પણ પરિણામની સાથે સાથે જે દ્રવ્ય સ્વભાવ છે એ બિલકુલ પલટતો નથી, એ તો તેનો તે રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે તેમનામાં એટલે નવમાં એક પણ પ્રગટ કરનાર વ્યવહાર નહી, આત્માને નવ પ્રકારે કહે છે. હવે એ વ્યવહાર નહીના વિષયને ગૌણ કરીને એ નવના ભેદમાં તેમનામાં એક બીજી નહીંથી જોવામાં આવે, વ્યવહાર નહીંથી જોવામાં આવે તો આત્મા નવ રૂપે દેખાય છે, પણ એ નહીંને ગૌણ કરીને એક બીજી ભગવાને નહીં કહી છે. નિશ્ચય નહીં, નિશ્ચય નહીં એટલે જે જ્ઞાનનો અંશ દ્રવ્યનો જેવો સ્વભાવ હોય તેવા સ્વભાવનો નિશ્ચય કરાવે તેને નિશ્ચય નહીં કહેવામાં આવે છે. એ નહીંથી જોવામાં આવે તો તેમનામાં એક પણ પ્રગટ કરનાર ભૂતાર્થ નહીંથી, ભૂતાર્થ નહીં કહો, નિશ્ચય નહીં કહો, પરમાર્થ નહીં કહો, એટલે કે જે જ્ઞાનનો અંશ નવના ક્રમિક ભેદને જાણીને એના લક્ષમાં અટકતો હતો એ નવના ભેદોના લક્ષને છોડીને એ જ્ઞાનનો અંશ આત્માની સન્મુખ થઈને જ્યારે જેવો શુદ્ધ આત્મા છે તેવો એના અનુભવમાં ને પ્રતીતમાં આવે એવા જ્ઞાનના વ્યાપારને અંશને ભૂતાર્થ નહીં કહેવામાં આવે છે. એ ભૂતાર્થ નહીંથી એક પણ પ્રાપ્ત કરી વ્યવહાર નહીં આત્માને અનેક પ્રકારે કહેતો હતો એ અસત્યાર્થ હતો, અભૂતાર્થ હતો, એ વાત સાચી નહોતી. પરિણામ અનેક પ્રકારે થતા હતા પણ દ્રવ્ય અનેક પ્રકારે થતું ન હતું. એમ જ્યારે એ દ્રવ્ય સામાન્યને જોવે અંદરમાં, જેમ સોનાના મૂળ સ્વભાવને જોવે એના ઘાટને ન જોવે, તો સોનું તો તેનું તે છે, કોઈ પણ ઘાટનો પલટો થાય તો પણ સોનું બિલકુલ પલટતું નથી, એમ ભૂતાર્થ નહીંથી એક પણ પ્રાપ્ત કરી હું તો એક ચિદાનંદ આત્મા છું, હું તો જ્ઞાનમય છું, હું પુણ્યને પાપમય થયો નથી ને, હું આશ્રવ બંધ રૂપે થયો જ નથી ને, થવું અશક્ય છે, તે કારણે હું સંવર નિદ્રાને મોક્ષ રૂપે પણ થયો નથી અને થવાનો પણ નથી ને, એમ એક પણ પ્રગટ કરનાર ભૂતાર્થ નહીંથી આત્માને એક રૂપે જોનાર એવો એક જ્ઞાનનો અંશ કે જે આત્માને એકપણે પ્રસિદ્ધ કરે છે, તો એકપણ પ્રાપ્ત કરીને એટલે એક જ છું હું, પૂર્ણ આનંદ જ્ઞાનને આનંદથી ભરેલો આત્મા એક છું, એક છું, શુદ્ધ છું અને જ્ઞાન દર્શનથી પરિપૂર્ણ છું અને નિત્ય નિરાવરણ છું, અબદ્ધ છું, મુક્ત છું, એમ પોતાના અંતરસન્મુખ જ્ઞાનમાં જ્યારે આત્મા આત્માને જાણે છે ત્યારે તેને એક હું એક પણ એને પ્રગટ થાય છે કે હું એક જ છું, એવું આત્માનું આત્માને ભાન થાય છે. ત્યારે જે પર્યાય ચિત્ર વિચિત્ર થતી હતી એ લક્ષ્ય વિશેષમાં હતું, તો વિશેષના લક્ષ્યથી એને વિષમભાવ થતો હતો. જ્યારે એ પરિણામ બંધને જોતું હતું ત્યારે મંદમાં એને દ્વેષ આવતો હતો, અને એ જ્ઞાનનો અંશ જ્યારે મોક્ષને જુએ છે તો એને હર્ષ થતો હતો. કેમ કે પરિણામમાં ભિન્ન ભિન્નતા છે, અને ભિન્ન ભિન્ન પરિણામ એ વિશેષના લક્ષે એને વિષમતા એટલે રાગ અને દ્વેષ થતો હતો. હવે એ જે પરિણામની ચિત્ર વિચિત્ર હાલતોમાં જોતા હતા તો એક પરિણામ ઠીક લાગતું હતું અને બીજા પરિણામમાં અઠીક લાગતું હતું, એટલે રાગ અને દ્વેષ થતો હતો. પરિણામો છે પણ પરિણામનું લક્ષ છોડાવે છે અને દ્રવ્યનું લક્ષ કરાવવું. પરિણામ નથી એમ નહીં, પણ પરિણામનું અવલંબનને આશરે હતું તો કોઈ પરિણામને જોતા એને હર્ષ થતો હતો અને કોઈ પરિણામને જોતા એને શોક થતો હતો. હવે એ ચિત્ર વિચિત્ર વિષમતાને છોડીને એક સામાન્ય સ્વભાવને જોતા એને સામ્ય ભાવ પ્રગટ થાય છે. કેમ કે વસ્તુ ત્રણેય કાળ એકરૂપ છે, ત્રણેય કાળનો એકરૂપ હોવાથી એનો આશ્રયને લક્ષ કરતા એને રાગ દ્વેષને મોહનો અભાવ થઈ સામ્ય પરિણામ પ્રગટ થાય છે, એને ધર્મદશા કહેવામાં. આ વિશેષને જોયું અનંતવાર, સંયોગને નજર કરી નિમિત્તનું લક્ષ કર્યું, દેહાદીનું લક્ષ કર્યું, કર્મ નો કર્મને જાણ્યા, એના ભેદ પણ ઘણા જાણ્યા, આઠ કર્મની પ્રકૃતિ ને 148 કર્મની પ્રકૃતિ, એના વિશેષો, આ ઘાતી ને અઘાતી, એમ અનેક પ્રકારે પરદ્રવ્યને પ્રસિદ્ધ કર્યું. એવું જે ઇન્દ્રિય જ્ઞાન, જે અનાદિકાળથી ઇન્દ્રિય જ્ઞાન પરપદાર્થને પ્રસિદ્ધ કરતું હતું, પછી અંદરમાં આવીને નવ પ્રકારના ભેદને પ્રસિદ્ધ કરતું હતું ઇન્દ્રિય જ્ઞાન, એમાં આકુળતા ઉત્પન્ન થતી હતી. હવે ઇન્દ્રિય જ્ઞાનનો જે વિષય નવના ભેદનો પ્રકાર છે એને પણ છોડીને, ગૌણ કરીને, લક્ષ છોડીને ત્રિકાળ સામાન્ય એકરૂપ સ્વભાવ ઉપર જ્યાં દ્રષ્ટિ જાય છે આત્માની, અને જ્ઞાન એને ધ્યાનમાં ધ્યેય અને જ્ઞાનમાં અજ્ઞેય બનાવે છે, ત્યારે તેને આ જ્ઞાનને આ જ્ઞેય, આ ધ્યાનને ધ્યેય એવો પણ ભેદ ત્યાં રેખા દેખાતો નથી. એવી સ્થિતિનું નામ નિર્વિકલ્પ ધ્યાન છે, અને તેમાં સમ્યક દર્શનનો જન્મ થાય છે. તો કહે છે કે એ ભૂતાર્થનેથી એક પણ પ્રાપ્ત કરી શુદ્ધ નહીં પણ એ સ્થપાયેલા આત્માની અનુભૂતિ, શુદ્ધ નહીંનો જે વિષય શુદ્ધ આત્મા છે, શુદ્ધ આત્મા એક પ્રકારનો છે, તેથી એને પ્રસિદ્ધ કરનારી નહીં પણ શુદ્ધ નહીં એક જ છે. શુદ્ધ નહીં કેનું નામ કહેવાય કે જે જ્ઞાનનો અંશ, જ્ઞાનનો ઉપયોગ, જ્ઞાનનો વ્યાપાર ત્રિકાળ સામાન્ય નિત્ય શુદ્ધ એવા પોતાના આત્માનું અવલંબન કરે અને પ્રસિદ્ધ કરે, શુદ્ધને પ્રસિદ્ધ કરે, એ જ્ઞાનના વ્યાપારને શુદ્ધને કહેવામાં આવે છે. અશુદ્ધને પ્રસિદ્ધ કરે જે જ્ઞાન, તે જ્ઞાનનું નામ અશુદ્ધ નહીં છે, અથવા તેનું નામ વ્યવહાર નહીં છે. અને જે નિત્ય શુદ્ધને પ્રસિદ્ધ કરે એ જ્ઞાનના વ્યાપારને ભગવાન શુદ્ધ નહીં કહે છે. શુદ્ધ નહીં પણ એ સ્થપાયેલા આત્માની અનુભૂતિ, અનુભૂતિ એટલે અનુભવ, અનુભવ એટલે અતિન્દ્રિય જ્ઞાન દ્વારા, સ્વસંવેદન જ્ઞાન દ્વારા જેવો સર્વજ્ઞ ભગવાને પોતાના આત્માનું વર્ણન કર્યું દિવ્યધ્વનિમાં, અને મુનિરાજ આચાર્ય ભગવંતોએ શાસ્ત્રમાં જે સ્વરૂપ લખ્યું તે સ્વરૂપ તેના લક્ષમાં પ્રત્યક્ષ આવી જાય છે, એવા જ્ઞાનના અંશને સ્વાનુભવ દશા કહેવામાં આવે અથવા અનુભવ દશા કહેવામાં આવે છે. અતિન્દ્રિય જ્ઞાનથી આત્મા જણાય એવો છે, એ ઇન્દ્રિય જ્ઞાનનો આત્મા વિષય બની શકતો નથી. તો શુદ્ધ નહીં પણ એ સ્થપાયેલા આત્માની અનુભૂતિ એટલે શુદ્ધ આત્માનો અનુભવ, કે જેનું લક્ષણ એ શુદ્ધાત્માની અનુભૂતિ થાય એનું લક્ષણ શું? કે આત્મખ્યાતિ. જેવો આત્માનો સ્વભાવ છે એવો એને અનુભવમાં આવી જવો, તેનું નામ આત્મખ્યાતિ છે. સંયોગની પ્રસિદ્ધિને ખ્યાતિ કરતું તું જ્ઞાન સંયોગની, રાગને ભેદની પ્રસિદ્ધિ કરતું તું. ત્યાંથી જ્ઞાન છૂટી અંતરમાં આવતા જેવો પોતાનો શુદ્ધાત્મા પરમાત્મા એ સર્વજ્ઞ દેવાધિદેવ પરમાત્મા એ જોયો, એવો શુદ્ધાત્મા અંતરમાં લક્ષમાં આવે ત્યારે તેને આત્માની ખ્યાતિ આત્માની પ્રસિદ્ધિ થઈ કહેવામાં આવે છે. રાગની પ્રસિદ્ધિ અનંત કાળથી કરતો આવે છે, પણ એક સમય માત્ર પણ એને શુદ્ધાત્માની પ્રસિદ્ધિ થઈ નથી. એ પ્રસિદ્ધિ કેમ થાય? એની આમાં બહુ સારી રીતે છણાવટ કરીને વિધિ બતાવી છે. ગુરુદેવ ફરમાવતા હતા ને કે શીરો કેમ બનાવવો, એની વિધિ હોય એ પ્રમાણે બને ને. આડીઅવળી વિધિ એ તો લૂપરીમાં પરથી પણ જાય એમ. એમ અહીંયા ધર્મ કરવાની વિધિ, ધર્મ કહો કે આત્માનો અનુભવ કહો, એક જ વાત છે. ધર્મ કરવાની વિધિ ત્રણે કાળ એક પ્રકારે હોય છે, ચોથે કાળે કાંઈ વિધિ ને પાંચમે કાળે કાંઈ વિધિ એમ હોઈ શકે નહીં. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. એટલે શું તે વ્યવહાર સંબંધ? એટલે શું કે જે પરમાર્થને પ્રેરે એવો જે વ્યવહાર, એ શું? કે જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા. એ જે જ્ઞાન તે આત્મા એટલો અભેદને બતાવનારો અસાધારણ એનું લક્ષણ જ્ઞાન કહ્યું તો એ વ્યવહારને એનો વિષય થઈ ગયો. કોઈને એમ લાગે કે આ વ્યવહાર અમારો આવ્યો, તમારો વ્યવહાર આવવાનો નથી. જ્ઞાન તે આત્મા જે અભેદનો ભેદ છે ને એ ભેદ અભેદને બતાવે એવા વ્યવહારને ખરેખર વ્યવહાર કહેવામાં આવે છે. કેમ કે શુભ ભાવ એ આત્માની જાતિનો ભેદ નથી, આત્મા ચૈતન્યની જાત છે અને શુભાશુભ ભાવ એ જળ અચેતનની જાત છે. એ આત્માના સ્વભાવથી અણમળતો ભાવ છે. આત્માનું લક્ષણ ચૈતન્ય છે અને રાગાદીનું લક્ષણ અચેતન છે, એટલે એના દ્વારા આત્માનો અનુભવ થઈ શકતો નથી અથવા જેવો છે એવો લક્ષમાં આવતો નથી. પણ જ્ઞાન તે આત્મા તે વ્યવહાર સંબંધ છે. એટલે કે ક્યાં સુધી હોય છે કે એ જ્ઞાન દ્વારા આત્માની ઓળખાણ કરીને જ્યાં સુધી અનુભૂતિ ન કરે ત્યાં સુધી એટલો ભેદ હોય છે. પછી તો જ્યાં અભેદમાં પહોંચ્યો ત્યાં એ ભેદ પણ છૂટી જાય છે, ભેદનું લક્ષ્ય તું નથી. ભેદ પણ અભેદનું અનુમાન કરાવે છે, ભેદ પણ અભેદનું અનુમાન કરાવે છે. ભેદ અભેદનો અનુભવ કરાવી શકતું નથી. કે જ્ઞાન તે આત્મા એટલું જ્યાં વિચારમાં આવ્યું ત્યાં શુભાશુભ ભાવ તે આત્મા નથી, એનો નિષેધ થઈ ગયો. સદ્ભૂત વ્યવહાર નહીં અસદભૂત વ્યવહાર નહીં નો નિષેધ કરે છે. જ્ઞાન તે આત્મા, જાણે તે આત્મા, દેખે તે આત્મા, એમ કહ્યું ત્યાં રાગાદી જે ન દેખે આંધળા તે આત્મા નથી, એમ એમાં નિષેધ આવી જાય. અને એટલા ભેદમાં આવીને પણ અભેદ સુધી જ્યારે પહોંચે નહીં ત્યાં સુધી થોડો ભેદ રહે, પણ જ્યાં અભેદનું અનુમાન થઈ અને અભેદનો પ્રત્યક્ષ અનુભવ થાય ત્યારે જ્ઞાન તે આત્મા એવો વિકલ્પ પણ રહેતો નથી. કે જેનું લક્ષણ આત્મખ્યાતિ તેની પ્રાપ્તિ હોય છે. આગળ શુદ્ધ નૈથી નવ તત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે, તે હેતુથી આ નિયમ કહ્યો. નિયમ કયો? નિર્બાધ હેતુથી સિદ્ધ થાય તેને નિયમ કહેવામાં આવે છે. નવ તત્વને જાણતા જાણતા અનંતકાળ જાય તો પણ એને શુદ્ધ આત્માનો અનુભવ થઈ શકતો નથી, કેમ કે એમાં નિયમ રહેતો નથી, કેમ કે એ તો અભવી પણ નવ તત્વને શ્રદ્ધે છે છતાં સમ્યક દર્શનનો અભાવ છે, એટલે એમાં નિયમ રહ્યો નહીં. નિર્બાધ હેતુથી સિદ્ધ થાય તેને નિયમ કહેવામાં આવે છે. નવ તત્વને જાણતા જાણતા જીવને સમ્યક દર્શન થતું નથી, માટે એમાં નિયમ રહેતો નથી, માટે એમાં વ્યભિચાર નામનો દોષ લાગુ પડે છે. અને એક શુદ્ધ આત્માની સન્મુખ જ્યારે થાય આત્મા, ત્યારે એને નિયમથી સમ્યક દર્શન થાય છે, તો એમાં એ નિયમ જળવાય છે. જ્યારે જ્યારે કોઈ પણ કાળમાં કોઈ પણ આત્મા નવ તત્વના ભેદના લક્ષને છોડીને એક શુદ્ધ ચિદાનંદ આત્માનું જ્યારે લક્ષ કરે છે, ત્યારે નિયમથી એને નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યક દર્શનની પ્રગટતા થાય છે, માટે એમાં નિયમ જળવાય છે. નવ તત્વના જ્ઞાનમાં રોકાતા સમ્યક દર્શન થતું નથી, માટે એમાં બાધા આવે છે. શુદ્ધ નહીંથી નવ તત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે તે હેતુથી આ કારણથી આ નિયમ કયો. ભૂતાર્થ નહીંથી નવ તત્વને જાણે ત્યારે સમ્યક દર્શન થાય. અભૂતાર્થ નહીં કહેલા નવ તત્વને જાણે તો એને એમાં રોકાય તો શુભ ભાવ થાય અને પુણ્ય બંધાય ને પછી દુઃખી થાય. વર્તમાનમાં એ દુઃખ અને પછી પણ વર્તમાનમાં શુભ ભાવથી દુઃખ. જમનભાઈ કઠણ પડે પણ આ તો સર્વજ્ઞ ભગવાને કહેલી વાત, કેમ કે શુભ ભાવ એ આશ્રવ તત્વ છે અને એ આકુળતાને ઉત્પન્ન કરનારા છે, તેથી વર્તમાનમાં દુઃખ અને એના નિમિત્તે પુણ્ય પ્રકૃતિ બંધાય અને સ્વર્ગમાં જાય ત્યાં પણ દુઃખ. પુણ્યનું ફળ વર્તમાનમાં દુઃખ ને ભાવિમાં દુઃખ, અને ધર્મનું ફળ વર્તમાનમાં સુખ અને ભાવિમાં. પુણ્યનું પાપનું ફળ તો દુઃખ છે, પાપનું ફળ તો આ વેપાર રોજગાર આદિ ધીરુભાઈ એમાં તો પાપ છે ને એ તો દુઃખમય છે, અને એ પાપના પરિણામથી પાપ પ્રકૃતિ બંધાય, એ ઉદયમાં આવે ને એમાં જોડાય તો તે વખતે પણ એ આત્મા દુઃખી થાય. ન જોડાયને આત્મામાં જોડાયને ભેદજ્ઞાન કરે તો એ નિર્જરી જાય. એ વિષય બીજો, જોડાવું જ જોઈએ એવો કઈ નિયમ નથી, પણ વર્તમાનમાં એ પુણ્યનું ફળ ત્યારે પુણ્ય કરવું નહીં અમારે. એક એવો પ્રશ્ન આવ્યો રાજકોટમાં, ઘણા વર્ષ પહેલાની વાત છે, કરોડપતિ માણસ છે, મુંબઈમાં અત્યારે રહે છે અને આફ્રિકામાં દુકાનો છે. માણસ નરમ, માણસ નરમ, સાંભળવાનો જ આવે. રાત્રે પ્રશ્ન કર્યો એમણે કે સાહેબ બીજું તો કાંઈ નહીં પણ પાપના પરિણામ તો અમારે હવે કરવાના, કેમ કે પાપના પરિણામમાં તો દુઃખ દુઃખને દુઃખ જ છે અને આત્માનો અનુભવ થઈ શકતો નથી. જે તમે ધર્મ કયો છો આત્માનો અનુભવ થઈ શકતો નથી, પાપ અમારે કરવું નથી, તો હવે બાકી રહ્યું પુણ્ય, તો એ પુણ્ય તો કરવું કે નહીં, ઓલું થઈ શકે નહીં અને ઓલું કરવું નથી. પાપ, પાપના પરિણામ તો તિર્યંચને નરક અને નિગોદમાં જીવ ચાલ્યો જાય એના ફળમાં, એટલે પાપના પરિણામ તો કરવાના. કેમ કે અમે જૈનમાં જન્મેલા છીએ એટલે પાપ ભીર તો છે, પાપ તો ન થાય અમારાથી. આર્ય જીવ છે, પાપના પરિણામ તો અમારાથી ન થાય. અને અમે જાણીએ છીએ કે એનાથી આત્મા દુઃખી થાય, એટલું તો શ્રદ્ધા અમને છે. પણ આત્માનો અનુભવ કરવાનો તમે કયો છો, એ અનુભવ સુધી અમે પહોંચી શકતા નથી. તો હવે વચલો રસ્તો જો પૂન, તો એ પૂન તો કરવું કે નહીં, એવો રાત્રિ ચર્ચામાં પ્રશ્ન થયો. આખા જગતનો પ્રશ્ન છે આ, આખા જગતનો પ્રશ્ન છે. ત્યારે ગુરુદેવે એને ઉત્તર આપ્યો કે પુનના પરિણામથી ભિન્ન હું આત્મા છું એવું વારંવાર ભેદ જ્ઞાન કરવું. શું કહ્યું? પુન કરવું એમ ન કહ્યું જવાબમાં, પણ પુનથી હું જુદો જ્ઞાનમય આત્મા છું એવું વારંવાર ભેદ જ્ઞાન કરવું. કેવો સરસ જવાબ આપ્યો. છે જીવને પુન્યની મીઠાશ છે અને પુન્યનું ફળ મીઠું લાગે છે, અને બીજા પુન્યશાળી જોઈને મોટર બંગલા જોઈને એને એમ લાગે વીટી કે આ બધા સુખી, બહુ આ બધા બહુ સુખી, અમારે જૂના છે જાણીતા રાજકોટ હતા પુન્યશાળી તો બહુ સુખી, આપણે ઘેરે તો ભાડે રહીએ, કઈ સારા વાસણની, સારા કોઈ સોફા સેટની, કોઈ કેવું આપણે એર કન્ડિશન મશીન નહીં, કોઈ મોટર નહીં, અને આ કેવા સુખી છે. આ એટલે પુણ્યનો, પુણ્યના ફળમાં સુખની ભ્રાંતિ છે. પુણ્યનું ફળ એ ભાઈ એમાં સુખ નથી, એને રાત્રે ગોળીઓ લેવી પડે ઊંઘની. એને પૂછતો ખરો કે તું કેટલો સુખી છો, કે ભાઈ સાહેબ મારા જેવો કોઈ દુખી નથી. એક ચોટીલાના કાપડિયા હતા મુંબઈમાં, મુંબઈમાં મોટો વેપાર કરતો શેર બજાર, તે એને કોઈ કહ્યું ચોટીલાથી ગયા છે એના કોઈ સગાવાળા, હા હા તમે તો બહુ સુખી થઈ ગયા, કે રેવા દેજે ભાઈ અમે બહુ દુખી છીએ. અમે ચોટીલા હતા ને ત્યારે શાંતિથી રોટલો ખાતા હતા ને ઊંઘ પણ આવી જતી હતી, અત્યારે અમે બહુ દુખી છીએ. અરે આ શું, આખું જગત કે છે પૈસા વાળા સુખી, ક્યાંય ચેન પડતું નથી અમને. આ હા હા ભાઈ, પુન્યનું ફળ એ દુઃખમય છે, એમાં કઈ સુખનો છાંટો નથી. અને ધર્મનું ફળ વર્તમાનમાં સુખ ને ભાવિકાળમાં સુખ, સુખ ને સુખ વચ્ચે દુઃખ ક્યાંય આવે નહીં. આવે તો ચાલ્યું જવા માટે આવે, થોડું કદાચ આવી જાય તો જવા માટે આવે, ટકવા માટે કે રહેવા માટે આવે નહીં. કદાચ એક બે ચાર ભવ હોય કદાચ તો થોડો ટાઈમ કોઈ વખતે અસ્થિરતાનું દુઃખ સાધક ને પણ આવે છે. ક્ષણિક મહારાજાને જો ને બાહ્યમાં પ્રતિકૂળતા છે, થોડો ટાઈમ માટે છે ને, પછી તો તીર્થંકર પરમાત્મા થવાના છે. પહેલા તીર્થંકર આવતી 24મી થશે, અને અત્યારે એ આનંદની ઘટાઘટીમાં છે, એ દુઃખને વેચતા નથી. ખરેખર તો દુઃખને જાણે છે, અરે ખરેખર તો આત્માને જ જાણે છે, દુઃખને જાણતા પણ એવી અપૂર્વ વાત ગુરુદેવથી બહાર આવી ગઈ છે. હવે ગુરુદેવનો તો વિરહ પડ્યો તે પડ્યો, અને જેમ જેમ ટાઈમ જાય એમ વિરહ વધતો જાય છે. કુટુંબીજનનું મરણ થાય તો જેમ જેમ ટાઈમ જાય તેમ તેમ વિરહ ઘટતો જાય. 2 મહિને, 4 મહિને, 6 મહિને, 12 મહિને, 2 વર્ષે ભૂલાતું જાય. એકનો એક પુત્ર ગુજરી ગયો હોય તો પણ ધીમે ધીમે વિસારે પડતું જાય. પણ આ ગુરુનો વિરહ તો જેમ જેમ ટાઈમ જાય એમ તેમ વધતો જાય, ઘટે નહીં. હવે એણે જે કહેલું તત્વ છે એને વારંવાર વાગોળવું એ આપણું કર્તવ્ય છે કે ભેદ જ્ઞાનનો મંત્ર આપ્યો છે. પંચ પરમેષ્ટિના મંત્રથી પ્રતિકૂળતા નો અભાવ થાય ને અનુકૂળતા પણ દેખાય પંચ પરમેષ્ટિના મંત્રથી, પણ ભેદ જ્ઞાનના મંત્રથી તો શાશ્વત સુપ્રગટ થાય. મહામંત્ર ભેદ વિજ્ઞાનનો છે એ. અહીંયા ભેદ વિજ્ઞાનનો મંત્ર કહે છે કે નવ તત્વથી તારો આત્મા ભિન્ન છે. પરિણામ માત્રથી ભગવાન આત્મા ભિન્ન છે એવા ભિન્ન આત્માને લક્ષમાં લેતા તને શાંતિનો અનુભવ થશે એ વાત આમાં કહે છે. ત્યાં હવે વિષય શરૂ થાય છે. હવે અહીંયા એનો જે વિષય કહેવાનો છે એ હવે શરૂ થાય છે. વિકારી થવા યોગ અને વિકાર કરનાર એ બંને પુણ્ય છે, તેમજ એ બંને પાપ છે. શું કહે છે? વિકારી થવા યોગ્ય શબ્દ એ છે. વિકારી થવા યોગ ભાવ પુણ્ય અને ભાવ પાપ એ બે જીવના પરિણામમાં થાય છે. જીવના દ્રવ્ય સ્વભાવમાં થતા નથી. પુણ્ય અને પાપ એ બે પ્રકારના જે પરિણામ શુભ અને અશુભ એ કેવળ માત્ર પરસન્મુખ થયેલા પરિણામમાં જે ભાવ થાય છે એ ભાવ ત્યાંથી ખસીને દ્રવ્ય સ્વભાવ ને અશુદ્ધ કરી શકતા નથી. એ પરિણામમાં ભાવ થાય છે. પણ વિકારી થવા યોગ થાય છે, ન થવા યોગ થતું નથી અને આત્મા એનો કરનાર થતો નથી. થવા યોગ શબ્દ છે. એને સમજવા માટે થોડોક ઉપયોગ એકાગ્રપણે સાંભળે તો સૂક્ષ્મ થાય અને સૂક્ષ્મ વાતનું એને ગ્રહણ થાય. શું કહ્યું કે એક સમયનો જે આ અત્યારે ભગવાનની પૂજા ચાલતી હતી, ભગવાનની પૂજાનો ભાવ એ શુભ ભાવ છે, એ ભાવ પુણ્ય છે. એટલે જીવની એક સમયની બહિર્મુખ અવસ્થામાં પુણ્ય ભાવ થાય છે. બહિર્મુખ એટલે કે ભગવાનની સામે લક્ષ રાખીને જે કંઈ ભક્તિનો રાગ આવ્યો એ શુભ રાગ જે થયો એ ભાવ પુણ્ય કહેવાય ને. પણ એ થવા યોગ થયો છે, ન થવા યોગ થયો એમ પણ નથી અને આત્મા એ કર્યો ભાવ એમ પણ નથી. આત્મા એનો કરનાર છે એમ જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી ભૂતાર્થને એ આત્મા દેખાતો નથી. શું કહ્યું? ફરીને સૂક્ષ્મ વાત છે. ખેસીભાઈ માગણી કરી કે આપણે 13મી ગાથા જો બપોરે 15મી ગાથા લઈએ. શું કહ્યું? અરે ભગવાન, આત્મા એક વખત તું તારા આત્માને નક્કી કર કે હું જ્ઞાતા છું કે કરતા છું. આ ભાવમાં એટલું નક્કી કરતો બસ છે કે હું જ્ઞાતા છું કે હું કરતા છું, કે પર પદાર્થનું કરવું તો અશક્ય છે. કરી શકું છું એવું અભિમાન કરે ને દુખી થાય અજ્ઞાનથી, પણ એ પર પદાર્થને તો કાંઈ રજકણ પણ ફેરવી શકતો નથી. પોતાના અનુભવની ચીજ છે, ઘણી વખત ઈચ્છાઓ કરી પણ કાંઈ વળતું નથી. નથી, પોતાના ઘરમાં પણ દીકરા દીકરી માનતા નથી, ને સગપણ બીજે કરે, લગ્ન પણ બીજે કરે, એવા બનાવો અત્યારે તો ઠેક ઠેકાણે મુંબઈ આદિમાં મોટા શહેરમાં થાય. કાં કરને તું અધિકાર તારો છે ને, પરદ્રવ્યને સરખું રાખવાનો અધિકાર તારો છે, કરી દે જોઈએ. આ ધોળામાંથી કાળા થાય છે, કેમ કાળા થવા દીધા ભાઈ? આ દાંત કેમ પડવા દીધા? મોતિયો કેમ આવવા દીધો? આ બહુ ધ્યાન રાખીને વેપાર કર્યો, છતાં પણ પાર્ટી ફેલ ગઈ, શું થયું? કાં તારો અધિકાર છે પર પદાર્થ ઉપર, ફેરવવાનો રાખવાનો તારો બિલકુલ અધિકાર નથી, તારો મિથ્યા અભિમાન છે. જગતના પદાર્થ ટકીને પલટી રહ્યા છે, સ્વયં ટકીને બદલે છે, એને કોઈ બદલાવનાર આ જગતમાં છે નહીં, કોઈ ઈશ્વરે નથી ને આ આત્મા પણ નથી. એ પર પદાર્થની વાતો દૂર રહો, અહીંયા તો અંદરની વાત કરે છે. કે જે ભગવાનની ભક્તિનો શુભ રાગ અત્યારે આવ્યો, ઈ એનો કાળ હતો ને આવ્યો છે, અને એનો જે પ્રકારે ભાવ હતો ઈ ભાવ પ્રમાણે ઈ ભાવ આવ્યો છે. ઈ ભાવમાં હિના દીખતા નહીં અને એનો કાળ પણ ફરતો નથી. એ ક્રમબદ્ધ પર્યાયના નિયમ પ્રમાણે એ શુભ ભાવ આવા કાળે આવે છે. એનો હું કરનાર નથી, પણ એનો માત્ર હું જાણનાર છું તો વિતરાગતા, અને કરનાર છું તો રાગ મિથ્યાત દશાથી. આત્માનો સ્વભાવ જ્ઞાન છે, અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવાનો છે. ફરીને નિશ્ચયને એ જોવામાં આવે, ધોલભાઈ, નિશ્ચયને એ જોવામાં આવે પરમાર્થને, તો આત્માનો સ્વભાવ જ્ઞાન. આ બધા આત્માની વાત ચાલે છે. આત્માનો સ્વભાવ જ્ઞાન, અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવાનો. આ બાળક પણ કહે છે, જો તો મોટાએ તો કહેવું જોઈએ, મારો કહેવાનો હશે એ. જો બાળક આમ કહે તો મોટાએ તો એમ કહેવું જોઈએ કે આત્માનો સ્વભાવ જ્ઞાન સ્વભાવે આત્મા છે, અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવાનો છે પરમાર્થે. પછી આત્માને જાણતા પર જણાય તો એને સ્વપર પ્રકાશમાં કહેવામાં. પણ સ્વપર પ્રકાશ જ્ઞાનનું લક્ષણ જો તો પણ એમાં જાણવું આવે છે, પણ કરવું આવતું નથી. આ તો સમજાય એવું છે કે આત્માનો સ્વભાવ જ્ઞાન, અને જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક. લ્યો કાંઈ વાંધો નહીં, પેલા સ્વપ્રકાશક કઠણ પડતું હોય તો સ્વપર પ્રકાશક લ્યો, પણ જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે ને, કે સ્વ પરનું કરવું છે. આ સૂર્યના પ્રકાશે કેટલા કામ કરી દીધા છે, કેટલા મકાન કીણ્યા ને કેટલા મકાન પાડ્યા, ને કેટલા કાપડના તાકા ફેરવા, ને કેટલી મોટર ચલાવી દીધી છે સૂર્યના પ્રકાશે. સૂર્યનો પ્રકાશ કાંઈ ન કરે અને કેવળ પ્રકાશે, એનું નામ પ્રકાશ કહેવાય, કરે એનું નામ પ્રકાશ ન કહેવાય. એમાં આત્માનો સ્વભાવ જ્ઞાન છે, અને જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક હોવાથી પોતામાં થતા પરિણામને પણ જાણે, અને પરના પરિણામને પણ જાણે, એ પણ જાણનારને જાણે ત્યારે એ પરિણામને જાણે, તો જાણનારને ન જાણે તો પરિણામને કરે, અને કરે તો મિથ્યાત્વનો દોષ. શું કહ્યું? આત્માનો સ્વભાવ જ્ઞાન સૂર્ય છે, એનું લક્ષણ જ જ્ઞાન છે. જ્ઞાન ગુણથી ભરેલો આત્મા છે, રાગાદીથી શૂન્ય ખાલી છે, પુણ્ય પાપ એ આત્મામાં નથી, એ બહારની ચીજ છે. પુણ્યને પાપના પરિણામ એ સ્વભાવને અડતા નથી ભાઈ. અહીંયા કહે છે કે એ પુણ્યના પરિણામ જે ભક્તિનો રાગ આવ્યો ત્યારે એ થવા યોગ થયો છે. હું કરું તો થાય એમ વસ્તુના સ્વભાવમાં નથી, થવા યોગ થાય એને જાણું, પણ એકલા એને જાણું એમ નહીં, પણ જાણનારને જાણતા એ પુણ્યના પરિણામ આવ્યા એનો હું જાણનાર છું, પણ એનો હું કરનાર નથી. કેમ કે જે થનાર હોય એનો કોઈ કરનાર ન હોય, અને જો ન થનાર હોય તો પણ એનો કોઈ કરનાર હોઈ શકે. આ થવા યોગ એના ઉપર વજન છે. પાઠ પીડો છો સામે, આમાં લખ્યું છે એનો અર્થ ચાલે છે. ખેસીભાઈ, આમાં થવા યોગ એ શબ્દ પીડ્યો છે કે નહીં? બેન પીડ્યો છે ને? હા હા હા. થવા યોગ મહાસિદ્ધાંત, થવા યોગ. અરે તારામાં પરિણામ થાય છે એ પણ થવા યોગ છે. એનોય કરનાર ભગવાન આત્મા નથી, એનોય જાણનાર છે પણ કરનાર નથી. તો હવે બીજા જળ ચેતનના પદાર્થના દુકાનના વહીવટ કરે ને હોશિયાર કહેવાય કે ધીરુભાઈ બહુ હોશિયાર. આ હા હા, આ તો દાખલો એક નામ, બાકી બધાને લાગુ પડે. ભાઈ તને અભિમાન ચડી ગયું છે બાપુ, ભારી પડશે તને એ વાત, ભારી પડશે. સર્વજ્ઞ ભગવાન કહેલી વાત જે આત્મા જ્ઞાતા છે એને ચૂકીને હું કરનાર છું એમ માની રહ્યો છું, એ અજ્ઞાન છે ભાઈ તારું, નૈરું અજ્ઞાન છે. અને એ અજ્ઞાનથી આત્મા ચાર ગતિમાં રખડે છે. હવે એ કર્તા બુદ્ધિનો અહમ અહંકાર અજ્ઞાન નાશ કરવાનો કાળ પાકી ગયો છે કે હું તો જ્ઞાતા છું કરનાર નથી, એવો નિર્ણય આ ભાવમાં કરવા જેવો છે કે હું જ્ઞાતા છું કે કરતા છું. એટલું નક્કી ન થઈ શકે, આમાં તો બીજું જાજુ યાદ કરવાનું નથી, જાજુ યાદ રાખવાનું નથી, શાસ્ત્ર ભણવાના નથી, સંસ્કૃત ભણવાનું નથી, પરીક્ષા ક્યાંય આપવી નથી, પેપર લખવા નથી. આટલું ન થઈ શકે કે ભલા હું જ્ઞાતા છું કે કરતા છું. દિવસમાં એક વખત, બે વખત, ચાર વખત યાદ કરીને વિચાર ન કરી શકે કે હું જ્ઞાતા છું કે કરતા. જો હું કરતા હોઉં તો બધું મારું ધૈર્યું થવું જોઈએ. કાંઈક થાય ને કાંઈક ન થાય એટલે એમાં નિયમ ન રહ્યો, માટે આત્મા એનો કરતા નથી, હું તો જ્ઞાતા જ રહીશ. હવે થવા યોગ હો, શુભ ભાવ થવા યોગ, ભાવ પુણ્ય થવા યોગ, કરનાર નહીં. આત્મા અકર્તા છે અને પરિણામ સક્રિય હોવાથી એમાં પુણ્યના પરિણામ થાય છે. આત્મા અકર્તા છે, નિષ્ક્રિય છે, અને પરિણામ સક્રિય હોવાથી એની અવસ્થા સમયે સમયે ઉપજે છે ને વિણસે છે. એ ઉપજવું એ પર્યાય સ્વભાવથી પર્યાય ઉપજે છે, દ્રેય સ્વભાવથી પરિણામ ઉપજતા જોવામાં આવતા નથી. જો દ્રેય સ્વભાવથી પરિણામ ઉપજતા હોય તો બધાય મોક્ષ જ કરી દે ને, સમ્યક દર્શન શું કામ કરે? હે, તો આ દુઃખી થવાનું કોને ગમે? કોઈને દુઃખી થવાનું તો ગમતું નથી. જો આત્મા કરતા હોય, આ હા હા, કરી દે ને, સમ્યક દર્શન કરી તો ખરો. આહા, તું કેવળ જ્ઞાન તો કર ભાઈ, એ કરવું આત્માના સ્વભાવમાં નથી, એ તારા અજ્ઞાનમાંથી ખોટો ઉઠેલો છે. જ્ઞાન સ્વભાવના ઘરમાં કરવું નથી, એમાં તો જાણવું ભરેલું છે. અનંત વીર્યનો ધણી સેમંદર ભગવાન, જેને અનંત વીર્ય પ્રગટ થયું, કેવળ જ્ઞાન પ્રગટ થયું, એને ભારતમાંથી કોઈએ પ્રશ્ન કર્યો, પ્રભુ તેરમું ગુણસ્થાન આપનું છે અને તેરમા તીર્થંકર થશે ત્યાં સુધી આપ સંસારમાં રહેશો, એના કરતા મોક્ષની પર્યાય કરીજો ને, સારામાં સારું કામ હોપીએ છીએ. કેવું કામ? સારામાં સારું મોક્ષ. સંસારની પર્યાય કરો એમ કોઈ કહે નહીં. આપ એટલું કામ કરો, અનંત વીર્ય પ્રગટ થઈ ગયું છે, અમને અલ્પ વીર્ય છે, આપને અનંત વીર્ય, અને સારામાં સારું કામ મોક્ષની પર્યાય આપ કરો. ત્યારે ત્યાંથી ઉત્તર આપ્યો કે તારો પ્રશ્ન અવિવેક ભરેલો, મૂર્ખાઈ ભરેલો છે. આત્માનો સ્વભાવ જાણવું છે, કરવું આત્માના સ્વભાવમાં નથી. એમ જેમ અરિહંત ભગવાનના આત્માનો દ્રવ્ય ગુણ પર્યાયથી સ્વભાવ જાણવાનો છે, એમ પ્રત્યેક આત્માનો સ્વભાવ જાણવાનો છે પણ કરવાનો નથી. એમ કરતા પણ અભિમાન છૂટે ને અનુભવ થાય તો સમ્યક દર્શન થાય વખત થઈ ગયું.